કોર્ટનો મુરલીસિંહ લાલચંદભાઈનું સમાચાર ગાતા છ ઉપરનું પ્રવચન મંગળવાર તારીખ 9/6/81
સુખની પ્રગટતાને સરવાર થાય એ અલૌકિક શાસ્ત્ર છે. એમાં 415 ગાથા છે. એ 415 ગાથામાં પણ 1 થી 12 ગાથા છે ટીકારૂપ છે. વિચિતારો બાર ગાથા વાંચીને ભણીને સમજીને કોઈ આસન બને ગયું આત્મદર્શનને તમે દર્શને પાણી જાય અને કોઈ વિસ્તાર રૂચિ વાળો જે હોય કે ઘણો વિસ્તાર કરવામાં આવે ત્યારે સમજાય. કોઈ કોઈ જે એવા હોય છે તે ઇશારામાં સમજી જાય. ત્યાં સમજાવવાની જરૂર ન પડે એવા જેવું કરાવો અને બહુ ઘણો વિસ્તાર કરીને સમજાવે ત્યારે સમજી શકે એવા જેવો જાજા. ત્યારે પછી 12 ગાથામાં જે આગળ જોઈને 13 ગાથામાં જે 9 તત્વોનો નામ અને એનો વિસ્તાર આવે 415 ગાથા સાંભળીને ભણીને પણ કોઈ જોઈને સમ્યક દર્શન થાય. સમ્યક દર્શનમાં આ શાસ્ત્ર મુખ્યપણે નિમિત્ત થાય એ ચમત્કારી શાસ્ત્ર છે. બધા જયારે અમે સર્વજ્ઞ ભગવાનની વાણી એ ધર્મમાં અને સન્ન દર્શનમાં નિમિત્ત થાય છે. પણ એમાં જો મુખ્યપણે વિચારવામાં આવે તો દ્રજાનુયોગના શાસ્ત્રો જેમાં શુદ્ધાત્માનું સ્વરૂપ રાજાદીથી ભિન્નપણે સ્પષ્ટ પ્રતીત કરવામાં આવે છે તો એના દ્વારા ભેદ જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થઈ શકે છે. અહીંયા એ ભેદ જ્ઞાનની ઉત્કૃષ્ટ વાત છઠ્ઠી ગાથામાં આચાર્ય ભગવાને કરી. છઠ્ઠીના લેખ કરેલી જેમ સમાજમાં લૌકિક માન્યતામાં કહેવાય એ છઠ્ઠી ગાથામાં 5 ગાથા સુધી પ્રસ્તાવના કરી સમયસાર શાસ્ત્ર લખવાની અને છઠ્ઠી ગાથામાં સમયસારનો જન્મ થયો. સમયસાર એટલે શુદ્ધાત્મા એનું જ્ઞાયક એનું નામ એ છઠ્ઠી ગાથામાં પાડ્યું. જેમ છઠ્ઠીમાં નામ પાડે ને અઈબા એમ અહીંયા છઠ્ઠી ગાથા શરૂ કરતા આત્માને જ્ઞાયક એ નામે સંબોધન કર્યું એટલે નામ પાડવાની વિધિ છઠ્ઠી ગાથામાં આવી. હવે એ જ્ઞાયક એક શબ્દ એમ સૂચવે છે કે આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને જ્ઞાનનો સ્વભાવ માત્ર જાણવું છે. કરવું એ જ્ઞાનનો સ્વભાવ નથી. જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે પણ કરવું એ જ્ઞાનનો સ્વભાવ નથી. તો જ્ઞાનનો સ્વભાવ જાણવું તો આત્માનો સ્વભાવ પણ કેવળ માત્ર જાણવું એ આત્માનો સ્વભાવ છે. એમાં આખી કરતા બધી ઉડાડે છે. તો પહેલા પારામાં કાલે પ્રવીણભાઈ કહ્યું તો ફરીથી ગેરા લઈ એટલા માટે ઉપરથી મુદ્દાની વાત છે.
બીજી વાત એ સૂક્ષ્મ અટકાવવું.
હા 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 સૂક્ષ્મ આવવા દઉં એમ અટકાવવું કહેવાય. આ સૂક્ષ્મ છે એમ કહીને ભરતો ન મૂકવું એમ કહેવાનો આ
સાહેબ.
હા શું કે છે ભાઈ અનંત અનંત કાળથી અજાયનો આત્માનો છે સ્વભાવ પોતાને પોતે પોતાથી જાણતો નથી અને જાણનાર કે ત્યારે પોતાની આડોળાઈ પડતો નથી. આમથી હોય એમ કરીને વાત કાઢી નાખે ભાઈ. કાઢવા જેવી વાત નથી પોતાના હિતની વાત છે. કોઈ આત્મા આપી દે એ કોઈ નાના શક્તિ નથી. આત્માનું સ્વરૂપ સમજાવી શકાતું નથી પણ સમજી શકાય છે. પોતે સમજે ત્યારે કેનારને નિમિત્ત કરવામાં આવે. અહીંયા આત્માનો સ્વભાવ જ્ઞાન કે જ્ઞાનનો સ્વભાવ જાણવું બસ આ જૈન દર્શનનો એકડો છે. અહીંથી શરૂઆત થાય. જૈન દર્શનનું આ પ્રવેશ દ્વાર છે. જૈન દર્શનનું પ્રવેશ દ્વાર એટલે વિતરાળ ભાવની પ્રગટતા થવાનું પ્રવેશવા. જૈન દર્શન એટલે વિતરાળતા. શુદ્ધાત્માની અનુભૂતિ તેને સર્વજ્ઞ ભગવાન જૈન શાસન કહે છે. જૈન શાસન કહો. જૈન શાસન ક્યાં આવે છે? રાજકોટના સાધ્યા પછી જાણવું જાણવું, પછી જાણવું તો કોને જાણવું, પછી બાર બાકી રાખવું. પણ પેલા જૈન દર્શનના રહસ્યમાં આત્માનો અનુભવ જેને કરવો હોય એને પ્રથમમાં પ્રથમ મારો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ જાણવું માત્ર છે. રાગનું કરવું એ જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. અને પોતાનો જ્ઞાતા થતાં એ સ્વરનો જ્ઞાતા એ વ્યવહાર છે. પણ પોતાનો જે જ્ઞાતા થતો નથી એ પરનો કરતા બની જાય છે, એ જ્ઞાતા થઈ શકતો નથી. અહીંયા એ પહેલા પારામાં એક દ્રષ્ટિના વિષયની વાત કરી કે અનંતકાળથી જીવને એવું એક શલ્ય કર્યું છે કે આત્મા હોય તો ઉત્પાદકથી સહિત જ હોય ને, આત્મા હોય તો પર્યાયથી સહિત જ હોય ને. જો આત્મા હોય પર્યાયથી રહી છે તો સાંખ્યમત થઈ જશે. એમ અનેક પ્રકારે પોતાનો વ્યવહારનો પક્ષ દ્રઢ કરવા માટે આવી એક આડ મારે છે, એને પરિણામથી ભિન્ન આત્મા દ્રષ્ટિમાં આવતો નથી. તો પેલા પારામાં કહ્યું કે આ નાયક ભાવ એ સ્વભાવ કેવો છે, અનાદિ અનંત, એના ચાર વિશેષણ કયા, સ્વયં સિદ્ધ છે આત્મા નાયક ભાવ, જ્ઞાયક કહો કે શુદ્ધ આત્મા કહો. જ્ઞાયક દેવાની પાછળ પણ માર્મિક વાત છે. એક જ્ઞાયક શબ્દમાં બાર અંગ આવી ગયા, એક જ્ઞાયક ભાવમાં બાળનો સાર ગયો, હું જ્ઞાયક છું બસ. એમાં દ્રષ્ટિનો વિષય આવી ગયો અને જો પરણે તો જ્ઞાનનો વિષય પણ એમાં આવી જાય છે. બે વાત, પહેલા પારામાં જ્ઞાયક થયું દ્રષ્ટિના વિષયમાં છે અને બીજા પારામાં જ્ઞાન પ્રધાનમાં પણ જ્ઞાયક જ શબ્દ રાખ્યો, નામ બદલાયું નહીં. અપરિણામીનું નામ પણ જ્ઞાયક અને પરિણામીનું નામ પણ જ્ઞાયક રાખ્યું. એક શબ્દની અંદર બહારનો સાર છે, હું જ્ઞાયક છું બસ. એના દ્રષ્ટિનો વિષય આવી ગયો અને હું જ્ઞાયક છું એવું જયારે પરિણમન થયું ત્યારે એ જ્ઞાયકને જાણતું જે જ્ઞાન એ પણ અનન્યપણે હું જ્ઞાયક છું એમ એમાં આવી જાય. ધ્યેય પણ જ્ઞાયક અને જ્ઞેય પણ જ્ઞાયક, ધ્યેયરૂપ જ્ઞાયક અપરિણામી છે, જ્ઞેયરૂપ જ્ઞાયક પરિણામી છે. એ બે નામ બદલાયું નહીં, બે પારા લેખા જુદા કર્યા પણ નામ એક જ્ઞાયક રાખ્યું. તો પહેલા પારામાં દ્રષ્ટિના વિષયની મુખ્યત્વની વાત કરી કે આ જ્ઞાયક આત્મા જે છે તે સ્વયં સિદ્ધ વસ્તુ છે અને અનાદિ અનંત છે અને નિત્ય પ્રગટ છે અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ. પ્રત્યક્ષ ભગવાન આત્મા પોતાના જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય એવું છે, એ પરોક્ષ રહી જાય આત્મા એવો આત્માનો સ્વભાવ જ નથી. સ્વભાવથી એ પ્રત્યક્ષ થાય એવો એનો સ્વભાવ છે. એટલે જે આત્મા અંતર્સન્મુખ થઈને એવા જ્ઞાયકને જાણે એને પોતાના મતિશુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષપણે જણાય છે, એમ પ્રત્યક્ષ થાય એવો આત્માનો સ્વભાવ છે. એમ ચાર વિશેષણથી એક જ્ઞાયક ભાવની સ્થાપના કરી. અતિથી એ અતિથી વાત છે કે આવો છે. હવે એ એક જ્ઞાયક ભાવ છે કે અનાદિકાળથી સંસાર અવસ્થામાં બંધ પર્યાયની અપેક્ષાથી જોવામાં આવે તો કર્મના સંબંધ બંધ, એના પરિણામથી જોવામાં આવે તો એના જે પરિણામ છે વિશેષ એ જૂના કર્મના ઉદયમાં જોડાય છે, પરિણામ જોડાય છે. આત્મા કર્મનો કર્મને વશ આત્મા થતો નથી, કર્મને વશ જીવ થાય, કર્મને બી વશ શું થાય છે કે જીવના બહિર્મુખ પરિણામ, અંતર્મુખ પરિણામ પણ કર્મને વશ થાય અને જીવ તત્વ જ્ઞાયક ભાવ છે એ પણ કર્મના ઉદયને વશ થઈ શકે નહીં. હવે બહિર્મુખ જે પરિણામ કર્મના વચ્ચે જાય થાય છે ત્યારે એની દશામાં શુભ અને અશુભ ભાવ પ્રગટ થાય છે. દશામાં મર્યાદિત ક્ષેત્રમાં એ શુભ અશુભ ભાવ થાય છે. એનો દ્રવ્ય મર્યાદિત, ક્ષેત્ર મર્યાદિત, કાળ મર્યાદિત ને ભાવ મર્યાદિત, પરિણામમાં માત્ર શુભ અશુભ ભાવ પ્રગટ થાય છે કે જે નવા ગુણને પાપની પ્રકૃતિનો બંધ થાય એમાં એ નિમિત્ત થાય છે. સ્વાસ્થિક પરિણામ બંધમાં નિમિત્ત થાય અને ટીકાળી જ્ઞાનાનંદ પરમાત્મા પણ નવા કર્મના બંધમાં નિમિત્ત કારણ થતો નથી. તો હવે જયારે પરિણામથી બહિષ્કરનું થઈને કર્મને અવસ્થાઈને સુભાષ રૂપા ઉત્પન્ન થાય છે. પરિણામમાં એ પરિણામનો ઉત્પન્ન કરનાર જીવ નથી, એ જે સુભાષ રૂપા ઉત્પન્ન થયા એનો ઉત્પાદક જ્ઞાયક ભાવ નથી. જ્ઞાયક ભાવ એટલે આત્મા ઉત્પાદક છે એમ હે ભવ્ય આત્માઓ તમે ન જાણો. એ શુભ અને અશુભ ભાવ થવા જ થાય છે અને એનો કરનાર જૂના કર્મનો ઉદય છે. એને હું ઉત્પન્ન કરું છું તે જ્ઞાયક ભાવમાં શુભાશુભને ઉત્પન્ન કરવાની શક્તિનો જ અભાવ છે. એ શુભાશુભ ભાવ જે જળ અચેતન છે તેના સ્વભાવે ભગવાન નાનાનંદ પરમાત્મા એ શુભ અને અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી, એટલે કે થતો નથી, ન ભવતી. ચૈતન્ય પરમાત્મા શુભ અને અશુભ ભાવ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ જળ અને અચેતન છે. અને એનું કર્તૃત્વ ભાષે છે એ મોટું અજ્ઞાન છે. હો એને જાણે તે વ્યવહાર કહેવાય કરે એ અજ્ઞાન છે. કરવું એ સ્વભાવમાં નથી, પહેલી વાત પાયાની કહી કે આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ જાણવું તે એ મૂળ પાયાની વાત છે. આ પાયાની વાત જો સમજાય તો એ આગળ વધીને એ શુદ્ધ આત્માનું અવલંબન સુધી પહોંચે. હવે શુભ અશુભ ભાવો પહેલા પાયાની વાત ચાલે. શુભ અશુભ ભાવો જે પ્રગટ થાય છે સંસાર અવસ્થામાં ત્યાં સુધી એની પરિણતિ સ્વભાવ સંદુક નથી આવતી, ત્યાં સુધી એની પરિણતિ પરનો સંકળે છે, પરને વસ્ત થાય છે. કર્મ બળાત્કાર એ શુભાશુભ ભાવ ઉત્પન્ન કરતો નથી, તેમ આત્મા એનો ઉત્પાદક નથી, તેમ આત્મા એનો નિમિત્ત કરતા નથી. એનો નિમિત્ત કરતા જૂના કર્મનો ઉદય છે. એ શુભાશુભ ભાવ ભલે થાય પણ ચૈતન્ય પરમાત્મા એ જળ રૂપે થતો નથી, ન ભવતી તે રૂપે થતો અશક્ય છે. દયાદાન કરુણા કમળતાના પરિણામ પણ કે દેશ રત્નના પરિણામ પણ કે મહાવ્રતના પરિણામ પણ કે એકાસના અને ઉપવાસના શુભ ભાવ પણ કે અહિંસા આદિના શુભ ભાવ પણ આશ્રવ પણ સૌ અશક્ય છે. આત્માને થતો જ નથી. ભયો છું તો ભ્રાંતિ છે, ભયો છું તો ભ્રાંતિ છે. જો એ પ્રમાણે માને છે એમ થયો હોત તો સમ્યક દર્શન જોયું, પણ સમ્યક દર્શન થતું નથી એનું કારણ કે શુભાશુભ ભાવે થયો નથી અને પોતે પોતાને એ રૂપે થયો માને છે કે નિશા દર્શન છે. એક એક વાત અમૃત દેવી છે અંદર ભેદ જ્ઞાનની વિધિ બતાવી કે ભગવાન જ્ઞાયક આત્મા સાંભળવું, જ્ઞાયક આત્માની વાત કરું. હું અજ્ઞાની છું અત્યારે ભૂલી જા, હું અજ્ઞાની છું એમ રાખીને વાત અમારી સાંભળીશ ના. અમે અમારી દશામાં સિદ્ધને થતા છે અને હે ભવ્ય આત્માઓ શ્રોતાઓ તમારા આત્મામાં પણ અમે સિદ્ધની સ્થાપના કરી છે. તું તારાથી સ્થાપના કરી શકતો નથી તો તારું કામ મેં કર્યું કે તારા આત્મામાં પણ સિદ્ધની સ્થાપના મેં કરી. અમારું હવે બાબા હું અજ્ઞાની છું, હું મિથ્યા વ્યક્તિ છું, ભૂલી જા ભૂલી જા, હું તો જ્ઞાયક છું. જ્ઞાયકને આગળ કરીને હું મનુષ્ય છું એ પર્યાયને આગળ કરીને હું પાડો છું એમ કા વિચાર કરે, હું પાડો છું એમ વિચારવું કે હું મિથ્યા વ્યક્તિ છું એમ વિચારવું એક જ છે. મનુષ્ય હોવા છતાં પોતે પોતાને પાડો કલ્પે કોઈ તો વિપરીતતા છે ને. એમ ભગવાન આત્મા જ્ઞાયક હોવા છતાં પણ એમ કલ્પે કે હું તો મિથ્યા વ્યક્તિ છું, અજ્ઞાની છું, પાછો તર્ક કરે કે હું તો પર્યાય અપેક્ષા એ કહું છું. પેલા દ્રવ્ય અપેક્ષાની વાત મારે તને સંભાવવી છે, મારે તને સામાન્ય પડખાની વાત સંભાવવી છે. મેં વ્યવસાય કર્યો છે શુદ્ધાત્મા જે સામાન્ય છે માત્ર મૂર્તિ છે એ મારે તને સંભાળવા બધો વ્યવસાય કર્યો છે તો તને એટલો ટાઈમ સાંભળવાની પણ ફુરસદ નથી. ભગવાનની વાત તને હું કહું છું કે તું ભગવાન છો એ વખત તું વિકલ્પ છું, હું તો બાબર છું. તારામાં સિદ્ધની સ્થાપના કરીને અને એમ કહે છે કે તું મુખ્યપણે હું જ્ઞાયક છું, હું તો શુદ્ધ આત્મા છું, હું તો સામાન્ય છું માત્ર મૂર્તિ છું, હું ચિદરૂપ છું. ઓમ શુદ્ધ ચિદરૂપ ઓમ, હું તો એક ચિદરૂપ ભગવાન આત્મા છું એમ તારી માનસિક સ્થિતિમાં રાગ નિશ્ચિત જ્ઞાનમાં તો તારા મનમાં તો આત્માને થાય, પછી ભાવમાં આપના પછી કરીએ. અતિન્દ્રિય જ્ઞાનની અંદર સ્થાપના થશે એ તો પછી, પણ ભાવ મનમાં તો આત્માને ઉર્ધ્વપણે જાણશો તો હું લાયક છું. આટલું ઉમર કરે તો પછી કહે છે કે અમે જયારે એકત્રી ભક્ત આત્માની વાત કહેવાનો વ્યવસાય કર્યો છે અને અમારી સામે પણ જોતો નથી ને અમે કહીએ છીએ કે તું શુદ્ધ છો, ત્યારે અમારી સામે તો તર્ક ઉઠાવો કે હું અશુદ્ધ છું, એ પર્યાય અપેક્ષા હું અશુદ્ધ કહું છું. સાહેબ જાણી કે છે તો હું તને દરેક અપેક્ષા એ શુદ્ધ કહું છું. લે તારે શું થવાનું છે? દરેક અપેક્ષા એ શુદ્ધતાનું ભાન વિના એ અશુદ્ધતાનો પરિહાર થઈ શકશે નહીં. માટે શુભ અને અશુભ ભાવ તેના સ્વભાવે પરિણમતો નથી, એટલે કે તે ભાવ રૂપે થતો નથી. ચૈતન્ય પરમાત્મા જળ રૂપે થતો નથી. જ્યાં જળની અચેતનની વાત આવી ત્યાં એમાં સ્પષ્ટ કુંડ વર્ણન છે એમ ન લેવું, પણ એ રાગમાં પોતાને પરને જાણવાની ક્રિયાનો જ્ઞાનના અંશનો ઉઘાડનો એમાં અભાવ છે. જે અપેક્ષા એ તેને જળ અને ચતુર કહેવામાં આવે છે. પછી કે છે આ દ્રષ્ટિનો વિષય આપ્યો. પછી કે છે કે પરદેવના ભાવોથી સમસ્ત પરદેવના ભાવોથી ભેંપણે ઉપાસવામાં જયારે આવે એટલે સેવવામાં આવે અને પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવે ત્યારે તેને શુદ્ધ કરાય છે. શુદ્ધથી શુદ્ધનો અનુભવ થાય છે. અશુદ્ધતા શુદ્ધનો અનુભવ કરી શકતી નથી. અંતર્મુખ થતા હું શુદ્ધ છું એમ શુદ્ધનું ધ્યાન કરતા પરિણામ શુદ્ધ થઈ જાય છે, ત્યારે તેને ઉપાસના સ્થિતિ કહેવામાં આવે. હવે એક બીજો પારો આ દ્રષ્ટિ પ્રધાન પસંદ આખો સમયસાર અને નિયમસાર એમાં લખી લે. હવે પ્રવર્તનસાર આખો જ્ઞાન અધિકાર અને જ્ઞેય અધિકાર અને ચરણાનુયોગના ત્રણેય અધિકાર એમાં સમાયેલા છે. આમાં ત્રણેય સમાય થાય છે, જ્ઞાન અધિકાર, જ્ઞેય અધિકાર અને ચરણાનુયોગનો અધિકાર. જ્ઞાન અધિકાર એટલે જે જ્ઞાનમાં ભગવાન આત્મા ગ્રાયક કે હું એમ જાણવામાં આવ્યું એ જ્ઞાન અધિકાર, અને જે જ્ઞાયક જણાવ્યો તે જ્ઞેય અધિકાર, અને એનું સુદૃત્વ પરિણામ થયું તે ચરણાનુયોગનો અધિકાર છે. ત્રણેય અધિકાર બીજા પારામાં સમાવિષ્ટ છે. પ્રવર્તનકાર જે કે પ્રવર્તનકાર જ્ઞાન પ્રધાન કથન છે, સમયસાર દ્રષ્ટિ પ્રધાન કથન છે, અને એ પ્રવર્તનકાર અને સમયસાર એનો જયારે મેળ મેળતા આવે ત્યારે તેને અનુભૂતિ થાય. માટે હવે બીજા પારામાં આચાર્ય ભગવાન એમ ફરમાવે છે કે આ જ્ઞાયક એનું નામ પણ એ જ્ઞેયને જાણે છે, જેથી આત્મા જ્ઞાયક છે, જાણનાર છે એમ જગતને પ્રતીક છે. એમ જગતને પ્રતીક છે, જે જગતને પ્રતીક છે ત્યાંથી એને એની ભાષામાં મેથની ભાષામાં સમજાવે છે. અને જે જાણે તે જ્ઞાન ને જ્ઞાન છે આત્મા, હા એ બરાબર છે, એમાં આ પાડે કર પછી કેમ કે એની ભાષાથી સમજાવે ને કે જ્ઞેયને જાણે એમ નામ જાય આત્મા જાણનાર, તો એ બરાબર છે. દેવગુરુ શાસ્ત્રને જે જાણે આનામાં જાણવાની ક્રિયા નથી, આમાં જાણવાની ક્રિયા નથી. માટે આ આત્મા નથી અનાત્મા છે, પણ જે આને જાણે તે આત્મા છે. એમ કરીને જ્ઞેયને જે જાણે જેથી તે જ્ઞાયક એવું નામ આત્માનું પ્રસિદ્ધ છે. લોકની અંદર આ વાત પ્રસિદ્ધ છે, બધાને અનુભૂતિ સિદ્ધ છે. એ જ વાત છે આ પછી શું કહે છે કે જ્ઞાતાર જે જ્ઞાન થયું એટલે કે જ્ઞેય સંબંધેનું પોતાનું જ્ઞાન થયું. જ્ઞેય તો જ્ઞેયમાં છે, જ્ઞાન તો જ્ઞાનમાં છે. જ્ઞેયના કારણે જ્ઞાન થતું નથી, પણ જ્ઞાનની પર્યાયનો તથા જે સમયે જે જ્ઞેયને જાણવાના ક્રમરૂપે પ્રગટ થાય છે એ જ્ઞાનમાં આ જ્ઞેય જણાય છે. તો તે વખતે જ્ઞાતાર જ્ઞાન જે થયું જ્ઞેયો જ્ઞાનમાં જણાયા એટલા માત્રથી આત્માનો અનુભવ થતો નથી. વિજ્ઞાન અજ્ઞાન છે, જ્ઞેય જ્ઞાનમાં જણાય છે એટલું જ તો જ્ઞાન જણાય, જ્ઞેય સંબંધેનું જ જ્ઞાન જણાય. જે પ્રકારનું જ્ઞેય હોય એટલું લિમિટેડ જ જ્ઞાન જો જણાય તો જ્ઞાન છે. આ જે જૈન દર્શન છે એ એકદમ ન્યાયપૂર્ણ છે, એકદમ લોજિકથી અને દરેક સામાન્ય જે હોય ને એ પણ જો મધ્યસ્થ થઈને રૂચિ રાખીને બે શબ્દ ફરતા થયા, શું કહ્યું? બે શબ્દ વાંચ્યા, એક રૂચિ રાખીને અને બીજું મધ્યસ્થ થઈને, એ પોતાનો પોઈન્ટ છે. હું જાણું છું એ અભિમાનથી આત્મા ધરાતો નથી. હું કઈ જાણતો નથી, જાણવું ઘણું બાકી છે, તો એના જ્ઞાનનો વિકાસ થઈને આત્માને સાધી નથી. જ્ઞાતાર જ્ઞાનમાં કે જ્ઞેય જ્ઞાનમાં જ્ઞાન, એ તો એનો સફર પ્રકાશક સ્વભાવ છે. એટલે જ્ઞેય તો આનામાં છે, માયા જ્ઞાનત્વ છે, તો જ્ઞેય જ્ઞાનમાં જણાય. હવે જ્ઞેય જ્ઞાનમાં જણાય છે ત્યારે જો જ્ઞાન આત્માને જાણતું નથી તો એ અજ્ઞાન છે. જ્ઞાનમાં જણાય અને ઈ એમ માને કે મને જ્ઞાન શું, મને જ્ઞાન શું, આ છે અજ્ઞાન. સમયકાળની છઠ્ઠી ગાથા મને જ્ઞાનમાં જણાય છે, એટલું જણાય છે, જા એટલું જણાય છે, તો કે જા અજ્ઞાન. કેમ કે એને જે જ્ઞાને જ્ઞાને જાણ્યું, એ જ્ઞાન જો આત્માને જાણે તો જ્ઞેય પ્રતિષ્ઠા લાગુ પડતી નથી. જો જ્ઞેયને જાણતું જ્ઞાન જો જ્ઞેયમાં અટકી જાય, એટલે જ્ઞાકાર જ્ઞાનને જ જ્ઞાન માને, એ જ્ઞાકાર જ્ઞાન એ જ્ઞેય છે. જ્ઞાકાર જ્ઞાન પણ જ્ઞાન નથી, જ્ઞેય છે. ગમે એવી કેટલું વાત આવે છે તો તેને અટકાવી નહીં. અર્જનભાઈ કહ્યું, શું કહ્યું ફરીને? એ જે જ્ઞેયો જ્ઞાનમાં જાય, પ્રતિમાના દર્શન કરવા આપણે ઉભા રહ્યા. પ્રતિમાથી ભગવાન સાક્ષાત પરમાત્મા છો, જેમ પ્રતિમા જેમ સારથી ભગવાન સાક્ષાત દર્શન પર શ્રીમંદર ભગવાનના દર્શન થાય છે. જ્ઞાનમાં જ્ઞાનમાં ભગવાન જણાય છે, તો એ જે દર્શન પર ભગવાનની પ્રતિમા જ્ઞાનમાં જણાય છે, એટલું જ જ્ઞાનનું વેદન એ અજ્ઞાન છે, એટલું જ જ્ઞાનનું શ્વાસ એ અજ્ઞાન છે. જ્ઞેય સંબંધેનું જે જ્ઞાન પ્રગટ થયું તેને સર્વજ્ઞ ભગવાને જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ એટલે અજ્ઞાન કહ્યું. જેમ કે એ વખતે એ જ્ઞાનના અંશમાં ભગવાન આત્મા જણાયો નહીં, તેથી તે જ્ઞાનને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ કહી અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ કહી અને જ્ઞેય લુપ્ત કહેવાયો. એને જ્ઞેય લુપ્ત એ પ્રતિમાની સાથે એકતા કરે છે. જ્ઞાન પરની સાથે એક જ બધી થાય છે જ્ઞાનના અંશમાં, એમાં જ્ઞેય અને જ્ઞાનનું જુદાપણું દેખાતું નથી. હવે ત્યારે આચાર્ય ભગવાન એમ કહ્યું, આ બધી બીજા પારાની લગતી વાત એને અધિક વાત ચાલે છે, વિષયથી વિચાર પર જરાય થતું નથી, એ ધ્યાન રાખજો. કે જ્ઞેયાકાર જે જ્ઞાન થયું કે જે જ્ઞાનના અંશમાં જ્ઞેય જણાય છે, તે જ્ઞાનના અંશમાં જો જ્ઞાયક જણાતો નથી, જાણનારો જણાય છે, એને ભૂલીને આ જ્ઞેય જણાય છે, આ જણાય છે, આ જણાય છે તને, તો કે આ જણાય છે. બીજું કઈ જણાય છે? રતિભાઈ જણાય છે તને, તો કે ના રતિભાઈ જણાતા નથી. જયારે દત્તરીભાઈ જણાય છે, દત્તરીભાઈ જણાતા નથી. પરીક્ષામાં તો આદિ અવળી વાત કરે તઈએ ખબર પડે ને, પરીક્ષા લેવા આવશે કે આ જણાય છે, એમને પૂછાય કે આત્મા જણાય છે કે નહીં, એમને પૂછાય કે આ જણાય છે કે બીજું જણાય છે, તો કે આ જણાય છે, બીજું કઈ જણાતું નથી. મારો વખત એકના ઉપર છે, રતિભાઈ ઉપર નથી, માટે રતિભાઈ જણાતા નથી. એ અજ્ઞાન થઈ ગયો, પરીક્ષામાં નાપાસ થઈ ગયો છોકરો. આચાર્ય મહારાજ કે જ્યાં સુધી તારું વખત ત્યાં છે અને એકાંત પત્રકાશક જ્ઞાનમાં કર્યું છે અને એકાંત ગ્રહની પ્રસિદ્ધિ કરે છે, એ જ્ઞાયકની પ્રસિદ્ધિ છોડીને જ્ઞાયકની એ જ્ઞાન જ્ઞાયકની પ્રસિદ્ધિ ન કરીને કેવો પરજ્ઞેની પ્રસિદ્ધિ કરે છે એને ભ્રમણા કહી, એને વ્યવહાર નથી કહેતા. પરજ્ઞેય જાણે છે, વ્યવહાર નથી, એ ભ્રમ થઈ ગયો, અધ્યોષણ થયું, એને અધ્યોષણ થયું. આ બધા શાસ્ત્રોમાં શબ્દો છે, અધ્યોષણ. પરને મારી શકું છું એ તો અધ્યોષણ છે, પણ આ પરને હું જાણું છું એ અધ્યોષણ વિસ્તાર છે. ભાવ હિંસા થઈ ગઈ, એમાં ભાવ હિંસા થઈ, હિંસા થઈ, કઈ હિંસા થઈ? કે જે જ્ઞાન પોતાનું છે એને જાણતું નથી અને જે જ્ઞાન જેનું નથી એને એકાંતે પ્રતીત કરે ત્યારે તેને નિષ્ઠાત અને અજ્ઞાનનો દોષ લાગે છે. કે ચૈતન્ય પ્રાણી વખતે હણાય છે સમય પ્રશ્ન પ્રગટ થતો નથી. ત્યારે આચાર્ય ભગવાને કહ્યું કે હવે અમારે કરવું શું, આત્મામાં જવાનો પ્રયોગ શું કરવો કે સાંભળ હવે એક પ્રયોગ, આત્મામાં કેમ જવા? પર પદાર્થ મને જણાય તો છે, ભલે જણાય, પણ સાંભળ કે આ તને જણાય છે ત્યારે તારે એમ વિચારવું પડશે કે આનો હું કરતા નથી અને આને જાણનારી જ્ઞાનની પર્યાયો કરતા નથી અને મને જાણનારી જ્ઞાનની પર્યાયો પણ કરતા નથી, હું અકર્તા છું. એવા અકર્તાના લક્ષપૂર્વક હવે આગળ કે આ જણાય છે એ ખરેખર મને આ જણાતું નથી, પણ હું જાણનાર જ જણાય છે, આ જણાતું નથી, આનો વિશેષ કરવો પડશે. બ્રહ્મણા ભાંગવા માટે જ્ઞાતા જ્ઞેયના પક્ષનો નિષેધ કરવો પડશે. શું કહ્યું ફરીને? આ જણાય છે એ તો તારું ભ્રમ છે. હું જ્ઞાતાને સદ્રિય મારો નહીં એવી ભ્રાંતિ તો અનાદિ કાળથી ચાલુ આવી રહી છે. જૈન દર્શનમાં આવ્યા પછી સદ્રિયને માનીને એકાંત સદ્રિયમાં સદ્રિયને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન અજ્ઞાન છે. આત્માને નહીં પ્રસિદ્ધ કરતું અને એકાંતે સદ્રિયને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન અજ્ઞાન છે. હવે એ છે કે આ જણાય છે એ ભ્રમ તોડવા માટે સાંભળજો, આ જણાય છે એને ભ્રમ કર્યો અજ્ઞાન કર્યું એ તોડવા માટે આ જણાય છે એવા વ્યવહારનો પણ તારે નિષેધ કરીને જાણનાર જણાય છે માવું પડશે. વાત ગીણી છે ફરી ફરીને બે ચાર વાર કહીએ ત્યારે ખ્યાલ શું કહ્યું? કરવું તો વસ્તુના સ્વભાવમાં છે જ નહીં, કરવું તો ગુણ, કરવું તો પહેલા પારામાં કાઢી રાખ્યું, કરવું તો પહેલા પારામાં કાઢી રાખ્યું પણ બીજા પારામાં જાણવું રાખ્યું, બીજા પારામાં જાણવું લીધું, જાણવું એ સિવાય બહુ બધાની વાત છે. પહેલા પારામાં કરવાને કાઢ્યું કે પ્રમત અને અપ્રમતના પરિણામથી ભગવાન આત્મા ભિન્ન છે, જે જેનાથી ભિન્ન હોય તે તેને કરી શકે નહીં. અને આ પરિણામ કાલ સુનિલભાઈ પ્રશ્ન કર્યો હતો કે શુદ્ધ પર્યાયનો કરતા કેમ નહીં? સુનિલભાઈ કોઠારી પિતા નથી આવતા પણ પુત્ર તો આવે છે, યોગ્યતા છે ને તો પ્રત્યેકજીની સ્વતંત્ર યોગ્યતા છે. આ શુદ્ધ પર્યાયનો આત્મા કરતા કેમ નથી? કહ્યું ભાઈ જે ભાવમાં મમતા હોય તેમાં કરતા બુદ્ધિ હોય, જે ભાવમાં મારા પણ હોય સ્વામી પણ હોય ત્યાં કરતા બુદ્ધિ હોય. તો નાશવાન શુદ્ધ પર્યાય કર્મ સાપેક્ષ એ વ્યવહારની નો વિષય, એમાં મારાપણાની બુદ્ધિ જ્યાં સુધી હોય ત્યાં સુધી અજ્ઞાની છે. તો એ શુદ્ધ પર્યાયમાં પણ મારાપણું પ્રગટ થવા પહેલા છોડવું પડશે. શુભાશુભ ભાવ પ્રગટ છે એમાં તો મારાપણું પ્રથમથી છોડવું પડશે, પણ શુદ્ધ પર્યાય હમણાં પ્રગટ થશે તો પણ હું એનો કરતા બનીશ નહીં, એના પ્રત્યાખ્યાન કરવા પડશે પહેલેથી. પછી શુદ્ધ પર્યાય પ્રગટ થાય તો પણ એનો કરતા નહીં રહે, પણ એનો પણ નાયક રહેશે. એમ હવે આ બીજા પારામાં કહે છે, પ્રભુ સાંભળ, શાંતિથી તું સાંભળ. હવે પહેલા પારામાં અકર્તાની તને વાત કરી, જ્ઞાયક અકર્તા છે એમ ઠીક કર્યું, કેમ કે પ્રમત અપ્રમતથી ભિન્ન છે. પ્રમત અપ્રમત રૂપે થતો જ નથી આત્મા. જો એક સમય પણ પરંપરાનામિક ભાવ ઉદય ભાવરૂપ થાય, એક સમય પણ ઉક્ષમ ભાવરૂપ થાય, એક સમય પણ સ્વક્ષમ ભાવરૂપ થાય, એક સમય પણ ક્ષય ભાવરૂપ થાય તો આત્માનો નાશ થઈ જાય. આત્મા રહેતો પછી અવિનાશી પદ અવિનાશી નાશવાન પર્યાયમાં આવતો નથી. નાશવાન પર્યાયમાં અવિનાશી જણાય કરો, પણ અવિનાશી પરમાત્મા નાશવાન ક્ષણિક પર્યાયમાં આવી શકતો નથી. એવું અકર્તા પણ સિદ્ધ કરીને હવે જ્ઞાતા પણ સિદ્ધ કરે કે જયારે આત્મા જ્ઞાતા છે કે નહીં, તો આ જ્ઞાતા છે. તો જ્ઞાતા છે તો એ જ્ઞાયક નો જ્ઞાતા કેમ થવાય? જ્ઞેયનો જ્ઞાતા થયો અનંતકાળથી, પણ જ્ઞેયનો જ્ઞાતા થયો નથી, પણ જ્ઞેયનો કરતા બન્યો છે. જ્ઞેયનો જ્ઞાતા, જ્ઞેયનો જ્ઞાતા પણ થયો નથી. જ્ઞેયનો જ્ઞાતા તો ક્યારે થાય? જે પોતાનો જ્ઞાતા થાય ત્યારે પર જ્ઞેયનો જ્ઞાતા કહેવામાં. હવે આ પર પદાર્થ જણાય છે ત્યારે મારે શું કરવું કે આ જ્ઞેય છે એના સંબંધેનું જે થયું જ્ઞાન, એટલું જ જો જ્ઞાન છે તો અજ્ઞાન છે. એ જ્ઞાતાર જ્ઞાન એ ખરેખર જ્ઞાન નથી પણ જ્ઞેય છે. પર જ્ઞેય જે જ્ઞાનની પર્યાયમાં જણાય તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. એને મો રાજાએ જ્ઞાન નામ લીધું. શાસ્ત્ર જણાય છે જ્ઞાનની પર્યાયમાં એ મો રાજા એને નામ આપ્યું જ્ઞાન, અને સર્વજ્ઞ ભગવાન એનું નામ જ્ઞેય છે. શુભાશુભ ભાવથી તો છૂટવો પડે પંડિત, પણ ઉઘાડથી આત્મા ભીન છે અને ઉઘાડ પણ અજ્ઞાન છે એ વાત એના લક્ષમાં આવતી નથી. જે છે કે જ્ઞેય જ્ઞાનમાં જરાય તો એ જે જ્ઞાનનો અંશ છે એ જ્ઞાયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થયો અને સામાન્ય જ્ઞાનનો તુરભાવ થયો. એ જ્ઞેય લુપ્ત જ્ઞાન છે. એ જે જ્ઞેય આશ્રિત જે જ્ઞાન થયું એ જ્ઞાનનો અંશ પોતે જ્ઞેય છે, પોતે જ્ઞાન નથી. એ જ્ઞેયથી જ્ઞાન જુદું છે. એ જ્ઞેય આત્માને નહીં જાણી શકે. જેમ કે જ્ઞેય છે જ્ઞાન નથી. જેમ આનાથી આત્માને જણાય, આનાથી આત્માને જણાય, શુભાશુભ ભાવથી પણ આત્માને જણાય, એમ શુભાશુભ ભાવને જાણનારો જે જ્ઞાનનો અંશ એ જેનું નામ જ્ઞેય છે, એ શુભાશુભ ભાવ જેમ પર જ્ઞેય છે એમ શુભાશુભ ભાવને જાણનારો જ્ઞાનનો એક અંશ એ પણ પર જ્ઞેય છે. એ પર જ્ઞેય કે ભગવાન આત્મા એ જ્ઞેય જાણી શકાતો. ત્યારે હવે કરવું શું? આત્માના દર્શન તો કરવા છે, તો કરવા છે એની વિધિ આમાં નથી કે સાંભળ કે મને પર જણાતો નથી પણ જાણનાર જણાય છે. તો એમાં બેનો નિષેધ આવ્યો, જ્ઞેયની સંગતતાનો નિષેધ થયો અને જ્ઞેય સાપેક્ષ કે જ્ઞાનની પર્યાય જેને જ્ઞેય કહેવામાં આવે એનો પણ નિષેધ થઈ ગયો. એનો નિષેધ થતાં એ ઉપયોગ નિરાશ્રિત થયો થતો પોતાના આત્માને જ્ઞેય બનાવે છે. પોતાના આત્માને જયારે જ્ઞેય બનાવે છે ત્યારે એ જાણનારો જ જણાય છે. ત્યારે જ્ઞેય સાપેક્ષ જ્ઞાનનું ગૌણ કરીને જ્ઞાયક સાપેક્ષ કે જ્ઞાનની પર્યાય થઈ એના ભેદને પણ ઓળખીને કારકના ભેદને છોડીને અભેદ કારકમાં આવી જાય છે. ત્યારે જાણનારો પોતે હું કરતા અને હું જ જણાવ્યો માટે હું જ કર્મ આ જ્ઞાનની પર્યાય જેને મને પ્રસિદ્ધ કરી એ મારું કર્મ નથી. શુભાશુભ ભાવ તો મારું કર્મ નહીં. શુભાશુભને પ્રસિદ્ધ કરનારો જ્ઞાનનો ઇન્દ્રિય ભાવ જે કહો એ આત્માનું કર્મ નહીં. પણ જે જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે એ જ્ઞાનની પર્યાય પણ મારું કર્મ નથી. શું આવા જે ભેદરૂપ કારક છે એ જ્ઞેયના બે ટુકડા થઈ ગયા. આવા શાસ્ત્રમાં ઘણી જગ્યાએ માર્મિક છે. 80 નંબરની ગાથામાં પણ કરતા કર્મ થયા એના ભેદને પણ એ ક્રમે ક્રમે છોડી દે અને આખા નિશ્ચય ભાવને પામે. રણકુસારની 8 નંબરની ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે આત્મા જયારે પરદ્રવ્યનો સંગ છોડી દે છે, મેં પરદ્રવ્યનો સંપર્ક કર્યો અને હું મારા ધ્યાનમાં લીન થયો ત્યારે હું કરતા, હું કર્મ અને હું કરણ અને હું ક્રિયા એવો ભેદ પણ મને દેખાતો નથી. અને જેને આવો ભેદ દેખાય છે એ શાંતિ કઈ એ વાત કરે છે કે આત્મા કરતા અને રાજ મારું કર્મ એમ તો છે નહીં. આત્મા કરતા અને રાજને જાણનારું જ્ઞાન એ મારું કર્મ એમ તો નથી. પણ મને પ્રસિદ્ધ કરનારી જ્ઞાનની પર્યાય કરતા, આત્મા કરતા એ પર્યાય મારું કર્મ. કરતા બુદ્ધિ નહીં, આ કરતા બુદ્ધિ તો છૂટી ગઈ છે. આ કરતા કર્મનું જ્ઞાન કેમ થાય તેની વાત ચાલે છે. અકર્તાપણું સુરક્ષિત કાયમ રાખીને કરતા કર્મના સ્વભાવનું જ્ઞાન કેમ કરી દે દીધી? કરતા બુદ્ધિ થતી નથી, પણ આત્મા આત્માને જાણતો પ્રમેય જે માટે કરતા અને પરિણામ કર્મ એટલો જ કારકનો ભેદ પડે છે. ભિનકારકની તો વાત નહીં, ગુરુથી જ્ઞાન થાય તો ભિનકારક છે, એ તો ભિનકારક છે. પણ ભેદરૂપ કારક, કારક એટલે કારકનો અર્થ શું છે કે કાર્યની નિષ્પત્તિ, કાર્યની ઉત્પત્તિ, સંદેહ દર્શનની નિષ્પત્તિ થાય છે. જે સમયે સંદેહ દર્શન સંદેહ જ્ઞાનનો જન્મ થાય છે એમના કાર્યની નિષ્પત્તિ ઉત્પત્તિ કહેવામાં આવે છે અને એનું કારણ કારક છે. હવે એ કારકના બે પ્રકાર છે, એક ભેદરૂપ કારક અને એક અભેદરૂપ કારક. જ્યાં સુધી ભેદરૂપ કારકમાં ઉભો છે ત્યાં સુધી સંદેહ દર્શનનો જન્મ થતો નથી. એવું કરતા અને આ શુદ્ધ પર્યાય એ મારું કર્મ એમ પણ નથી. એ ભેદકારકને ઓળંગીને વૃદ્ધ કરતા અને વૃદ્ધ કર્મ, પરિણામની દ્રવ્ય કરતા અને પરિણામની દ્રવ્ય કર્મ, અપરિણામી અકર્તા અને પ્લસ પરિણામી દ્રવ્ય અને એ પણ અભેદકારક થી કરતા કર્મ કરણ સંપ્રદાન ઉપાદાન અધિકરણ એમ સત્કારક રૂપે અભેદ રૂપે પરંતુ આત્મા એ જ્ઞાનમાં અગ્રય થઈ જાય છે. જ્ઞાનમાં ધ્યેય તો ધ્રુવ થાય છે અને જ્ઞાનમાં અગ્રય ઉત્પાદન ધ્રુવતમ સત થાય છે. એક સમયે તમને કે કાંતરો કને કાંતરો જ્ઞાન થાય ત્યારે તેને નિર્વિકલ્પ ધ્યાન કરવામાં જેવી વાતો છે. બહુ જીવી કાલ ભાઈ કે સત્તા કે બહુ જીવું પણ સાચું સાહેબે કાલ કહ્યું મને કે જીવવામાં જેવું જીરું કઈ અટકાવવા જેવું નથી. અહીં રાજકોટમાં જીવું બી આવે તો ક્યાં આવે છે પાસે રાજકોટ નો પક્ષ તો ગયા નહીં કે રાજકોટમાં તો જીવી વાત કરી નહીં ને
પોતે કઈ ઓછી જીવી વાત
કઈ સ્પીડ કરે ને એમ કે અહીંયા તો રાજકોટમાં તો જીવું જાય બધું. ભગવાન આત્માની પ્રાપ્તિનો ઉપાય બતાવતા એક વખત હું અકર્તાના પક્ષમાં આવી જાય શુદ્ધ પર્યાયનો પણ હું કરતા નથી એમ એક વખત શ્રદ્ધામાં તો લાય. અરે વ્યવહાર શ્રદ્ધા તો બનાય નિશ્ચય થતા તો પછી હજી તો પરપદાર્થના કામ હું કરી શકું છું. પાછું પુરુષાર્થની વ્યાખ્યા રીતે કેવી થઈ ગઈ કે કંઈક કરવું એમના પુરુષાર્થ કંઈક કરવું એનું નામ પુરુષાર્થ. પણ ભગવાન આત્માને અંદર ડૂબકી મારીને જમવું એ સત્પુરુષાર્થ છે સમય પુરુષાર્થ છે એ વાત ઉડી ગઈ. એ વાત ઉડી ગઈ એ સત્ય પુરુષાર્થ છે. કરો સત્ય પુરુષાર્થ. શું પુરુષાર્થ? કે અકર્તાનું જ્ઞાયકને દર્શીને જ્ઞાનમાં સ્વીકાર કરીને થઈ જવું અંદરમાં કે જ્યાં કોઈ પણ પ્રકારની વિકલ્પ રાજની ઉત્પત્તિ ન થાય જ્યાં આનંદનો અનુભવ થાય એને સત્ય પુરુષાર્થ કહેવામાં આવે છે. સહજ પુરુષાર્થ છે એ પુરુષાર્થ પણ સહજ છે. કરવું કરવું એ પુરુષાર્થ નથી. કરવું તો મરવું અને જાણે તે જીવે છે ને કરે તે ભાવ મરણે મરે છે. શું કહ્યું? હવે આપણે એક ગાથા લઈએ ગાથા એના શબ્દો એટલે હવે વધારે સ્પષ્ટ થશે. જો કેવી રીતે નિરાકાર થવાથી નીકળી છે બીજો પારો નીકળી છે દ્રષ્ટાંતિ કઈ આપણે જરૂર નથી. કેવી રીતે નિરાકાર થવાથી એટલે જ્ઞેયોને જાણવાની અવસ્થા થવાથી તે ભાવને એટલે આત્માને તે ભાવને જ્ઞાયક પણ પ્રતીક છે. આ જગતને આ વાત પ્રતીક છે એક પ્રતીક છે અને બીજી વાત અપ્રસિદ્ધ છે. હવે જે વાત પ્રસિદ્ધ છે એના દ્વારા અપ્રસિદ્ધ તત્વને સમજાવવું છે. જ્યાંથી શરૂઆત કરી કે તારામાં જ્ઞાન છે તો જે જ્ઞાન છે કેમ આપ કહી શકો છો? તારામાં જ્ઞાન ભરેલું છે કેમ કહો છો? એ ભગવાન તો કે તું મને જાણ કે નહીં તો આપને જાણું તો છું તો આપને જાણું છું તો જાણે તો કે જ્ઞાનમાં તો તારામાં જ્ઞાન તો જ્ઞાતી શરૂઆત થઈ કે જ્ઞાતાર થવાથી તે ભાવને જ્ઞાયક પણ પ્રતીક છે. જગતને આ વાત એક પ્રસિદ્ધ છે અને બીજી વાત અપ્રસિદ્ધ છે. હવે અપ્રસિદ્ધ જે વાત છે તેની પ્રસિદ્ધિ તારા જ્ઞાનમાં કેમ થાય? એક કહેવાનો મેં વ્યવસાય કર્યો છે બરાબર તું સાંભળશે તો તને પણ અનુભવી પ્રમાણ થશે. અપ્રસિદ્ધ પ્રસિદ્ધિત છે. અપ્રસિદ્ધ તત્વ છે જ્ઞાયક એ તારા જ્ઞાનમાં પ્રત્યક્ષ પ્રસિદ્ધિને પામશે. પણ અમે કહીએ અમારી પાછળ પાછળ હલવાય અમારી પાછળ પાછળ તું ચાલજે એટલે પાછળ પાછળ એટલે અમે જે કહેવા માંગીએ છીએ એને તું તારા જ્ઞાનમાં અપનાવીને હા પાડજે તો હાલત થશે. અને અપ્રસિદ્ધ જે અપ્રસિદ્ધને પ્રસિદ્ધ કરવું છે તો પણ ભાવને જ્ઞાય પણ પ્રસિદ્ધ છે તો પણ જ્ઞેય પ્રસિદ્ધતા તેની નથી. ભલે જ્ઞાનીનું જ્ઞાન જ્ઞેયને જાણે પણ જ્ઞેય લુદ્ધ જ્ઞાની થતા નથી. જ્ઞેયને વ્યવહારે જાણે જ્ઞેય જણાય પણ એ જ્ઞેય લુદ્ધ થતા નથી. જ્ઞેય મારું છે જ્ઞેયમાં આત્મબુદ્ધિ થતી નથી. શુભ ભાવ જાણેલો પ્રેરણવાન છે પણ શુભ ભાવ પર જ્ઞેય એ જ નહીં છે. એને જાણવા છતાં પણ આ રાગ મારો એને એમાં મમતા કેમ આવતી નથી? કારણ કે રાગને જાણતી વખતે જાણનારને જાણે છે. કારણ કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયને જાણવાની અવસ્થાના કાળમાં જ્ઞાયક પણ એ જણાયો શું જણાયો? જાણનાર પણ એ જણાયો જ્ઞાયક પણ એ જણાયો.
અનુભૂતિના કાળમાં આ પ્રકારે હોય છે. પછી એ આત્મા સવિકલ્પ કરવામાં આવે છે ત્યારે શિષ્યોને કરતા કર્મના ભેદના કારકથી બતાવે કે આત્મા કરતા છે અને જ્ઞાન ક્રિયા સ્વભાવો તમારું નિષેધવામાં આવી નથી. માટે જ્ઞાન જ આત્માનું કર્મ છે અને ક્રોધ આત્માનું કર્મ નથી. એમ શિષ્યોને ભેદના કારકથી સમજાવે છે. જ્ઞાનમાં ભેદ નથી, જેમ કે જ્ઞાનના ભેદ પાડીને સમજાવે છે. એટલે જ્ઞાન પણ દોષ કરે છે, એટલે દોષ આવી ગયો. જ્ઞાન પર ધ્યાન સુખ સુખ થઈ ગયો. સમજાવવા માટે સમજાવવાનો સાવ ત્યારે તો ભેદના કારણથી સમજાવજો કે આત્મા કરતા અને ખુબ ઉપયોગી આત્માનું કર્મ સુભાષ ઉભાવતો આત્માનું કર્મ નથી. એટલો એનો નિષેધ કરવા સદુપયોગને કર્મ આત્મા આત્માને કરતાને સદુપયોગ કર્મ એમ કારકના ભેદના વ્યવહાર શિષ્ય સમજાવજો. પણ અન્ય કારણે તો જ્ઞાનમાં ભેદ પાડીશ મારે, અન્ય કારણે જ્ઞાનમાં ભેદ પાડી તો છઠ્ઠામાંથી નાના વિસ્તારમાં નહીં આવી શકતા. જેને અભેદનું ગૌર થાય તેને પૂરું જાણ્યું થયું એવું આવે. નાની નાની માં ફેર ગ્રહનું અભેદ તો જોર બધાને હોય, પણ ગ્રહના અભેદનું જોર અટ રીતે સુધી મેળવી પડતી જાય. ગ્રહમાં ગુણભેદ તો થતો નથી અને જે સ્વર્ગ નહીં થાય છે એની ઉપર ધ્યાનમાં ચાલે. પણ કરતા કર્મ ક્રિયાનો ભેદ થતો પણ દેખાતો પછી કરતા કર્મ ક્રિયા ભેદ નહીં વાંચતું. અકર્મ તો સત્ય કહ્યું હતું. અકર્તા પ્લસ કરતા પણ કરતાનું જ્ઞાન થાય છે તો કરતા બુદ્ધિ જતી નથી. કરતા બુદ્ધિ આ તો અકર્તાને સુધારી જાય છે. ખોટો કરવો છે આત્મા. આ આત્મા કહે સમગ્ર છે. આ સમગ્ર પસંદ કરીને આચાર્ય ભગવાન સાથો દેખાશે. એ છે કે કરતાને કર્મનો જ્ઞાનનો ભેદ જો કાઢીશ તો કારકના ભેદનું પ્રત જાય છે. એ પ્રકારથી પાર કરી નિર્ભરાનુભૂતિ નહીં થાય. તમે કરતા કર્મનું અનુભવ હોવાથી જાય કરતા ખુલાસો. પોતે જાણનારો માટે પોતે કરતા, પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો તો પોતે કરતા છે. જાણે છે તેથી આત્માને નાયક જ્ઞાનમાં પ્રસિદ્ધ છે. પણ જ્યાં સુધી જ્ઞાને જાણવા ઉપર રોકાય છે ત્યાં સુધી અનુભવ થતો નથી. આમાં લઘુ જ્ઞાનો અર્થ ચાલે છે. પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણે જો પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. એ વાત બાજુ નાખીને પોતાને જાણે છે. લઘુ પોતાને જાણ્યો એ હું સાપને જાણ્યો ન લીધો. આ કેમ કે સતત પ્રયત્ન એક સમયે એક મહિને જાણે એ પ્રશ્ન જેથી માર્યો છે. જે જયારે એ આત્મા ગ્રાયક ને જાણે છે ત્યારે પર્યાય તો જાણે જ નહીં. પણ એ બે જ નહીં છે, એક પિતાલ નહીં અને એક ફળિત નહીં. દ્રષ્ટિના વિષયની ઉચ્ચતાના લોભમાં અધ્યક્ષતા નહીં. એનો લોભ છે ને ગુરુ 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 એટલો જ આત્મા હે. પર્યાય તો આત્મા નહીં, પર્યાય આત્મા નહીં ફર નહીં ફરવા નહીં એમ આવે ને એ પકડે છે. એ ઉપયોગ ત્યારે ગૃહમાં જાય ત્યારે ગૃહ એટલું જ નહીં જણાય તો કયું આનંદ ન જણાય. તો આનંદ જણાય તો બોજ નહીં થઈ જાય. બોજ નહીં થઈ જાય તો ધર્મ તો ઉપયોગ તો બોજ નહીં જાય. એટલે મેં કહ્યું કે નાયક અને નાયક આ જે આનંદ પ્રગટ થયો એ એક જ નહીં છે. એમને પ્રગટ આવે ને કે આનંદ તો પર્યાય છે અને એ પર્યાય તો બરાબર કરું બરાબર કરું હોય કરું. જો એ વખતે નાયક પણ જણાવીને આનંદ જણાય તો સદવસનો ઉપયોગ તો એક સમયે એક મહિને જાણે તો આ તો બે જ નહીં થઈ ગયા. તો બે મહિને કેમ જાણે એ તો બે જ નહીં એ જ નહીં એક જ નહીં છે એક જ આત્મા છે. મારા આ દ્રષ્ટિના વિષયની વાત કરતા કરતા માથા પર્યાયની પર્યાય સ્થાપિત છે. પણ લાલુભાઈ આત્મા ક્યારે શું અમારે કરવું આમ શું વાત કરીએ તો આ વાત એને સમજાતું નથી. આ વાત કરીએ તો એવી વાત એને સમજાતું નથી. બાય પ્રત્યક્ષ થવું જોઈએ. એ જોઈને જોઈનો સમય એક છે. જોઈનું અવલંબન અને અનંત ધર્મ આત્મા આખા આત્માનું પ્રમાણમાં પ્રવેશ થાય છે. કોઈ પણ આત્માનો ધર્મ જાણવાનો બાકી રહેતો નથી અને આત્મા એ ધર્મને કરતો નથી અને જાણ્યા વગેરે તો ધર્મને કરતો નથી, ધર્મને જાણ્યા વિના. તો નિત્ય જાણીએ એ જ્ઞાને બધું જણાય, બધું જણાય તો આ બધું જણાય તો પર્યાય શું થઈ ગયો? જ્ઞાન થાય તો જ્ઞાનમાં ગ્રહી જાણે છે. જેમ કહે જે જેમ 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 સુરક્ષિત રાખી જૈન વરું પણ લેતો એ જ્ઞાન જ્ઞાયકમાં જેમ જે તેને જ્ઞાનને જાણી દીધા. અને ગુરોને જાણે, તારકના જાણે, તારકોને જાણે અને અનુધર્મને પણ એ જ્ઞાન જાણે છે. જો આ બસ એક તો વ્યાસી કાને આવે એક તો વ્યાસી ફળ બોલો આટલો વધારે પડ્યા અનુસંધાન બને. જો બધા સ્નેહ ની વાત ચાલે છો, જો સ્નેહ નો ઘોર બનાવે તો બનજો. આ સ્નેહ ની વાત ચાલે છે અત્યારે બીજો મારો ગુણ નો છે, બોલો મારો ગુણ નો છે અને જોઈ નો બનાવે છે. બધા બધાનો સંદેહ જ્ઞાનનો વિષય જાણે હું કઈ ભેગી શકાય છે તે સર્વલે ત્રણ અક્ષરના પડતું ભેગીને જેનો કુલ મુદ્રાથી અંકિત નિર્વાદ મહિમા છે, અર્થાત ચૈતન્ય આખો ગુરુ વિભાગ રીતેનો મહિમા છે. હો સુધી ચૈતન્ય ગુરુ છું. આગળ હું કારકોના અને કરતા કરું કારકોના અથવા ધર્મોના નિત્યની અત્યાર નાખી અથવા ગુરુના ભોગો પડે તો ભલે પડો, પરંતુ ગુરુ એવા બીજો બીજું વર્ષ અથવા સમર્થ પરંતુ પરિવારોમાં વ્યાપક, પરંતુ બીજું કરવા દુઃખ સમસ્ત વિભાવતી નહીં. ચૈતન્ય ભાવમાં તો કોઈ ભેદ નથી. આ જ્ઞેયમાં ગુરુભેદ દેખાતો નથી, જ્ઞેયમાં તારકનો ભેદ દેખાતો નથી, જ્ઞેયમાં ધર્મનો ભેદ દેખાતો નથી. અરે એક જૂનું અભેદ બીજું નવું અભેદ જ્ઞાનમાં જ નહીં પણ થાય છે. તો ઘણા ઘણા ભેદ છે અને ગમે પછી ખાસ ત્યારે અભેદ પણ જ્ઞાનમાં જ નહીં. ઘણા ગુરુ અનાધ્યન છે, ગુરુ અભેદ અનાધ્યન છે. ગુના અભેદની દ્રષ્ટિ જ્યાં થઈ તો આત્મા સતત રીતે પરમે છે ત્યારે તો જ્ઞાનમાં એ કારકના ભેદ ગુરુભેદ કે ધર્મના ભેદ દેખાતા પછી અભેદ એક નહીં, જે પણ એક અને જે પણ એક. હવે એ જ ભેદ થયું પણ નહીં, એમાં ભેદ ગર્ભિત રહેલું છે. ઉપવાસ ગુરુત્તમ સત્ય કોઈ છે એમાં ગુરુ ભગવાન આત્મા એમાં ગર્ભી જ્ઞાનનું ભેદ ભેદ સુરક્ષિત છે. ભૂગો એવા દુઃખ ચૈતન્ય ભાવમાં તો ઘણા ભેદ નથી એટલે કારકના ભેદ દેખાતા કોઈ ભેદ નથી એટલે કારકના ભેદ. અને કારક એવા ચાલે છે ને કરતા ઉને કર્મ કર્યા એવો ભેદ કારકનો દેખાતો. આમ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરાય છે. આવા ગુરુનું લક્ષણ ચૈતન્ય નથી, થોડા પર ભાવ તો મારાથી ભેદ છે. આ શુદ્ધ ભાવ તો આત્માથી બહુ પ્રકારનું કારણ આચાર્ય બધાને કહ્યું છે શુદ્ધ ભાવ છે બહુ સંસાર. અમારે શુદ્ધ ભાવ ન કરો, કરવા ન કરવાની વાત નથી, કરવું અવગણ છે. અને શુદ્ધ ભાવ એના કાળે આવે એને ન્યાયની દ્રષ્ટિ રાખીને શુદ્ધ ભાવને જાણવો એ વ્યવહાર છે. શુદ્ધ ભાવને કરવો એ વ્યવહાર નથી, જ્ઞાન છે. આવતા સુભાવને જાણવો, જતા સુભાવને જાણવો એમનો વ્યવહાર છે. બરભાવો તો મારાથી ભૂલ છે, માત્ર શુદ્ધ ચૈતન્ય ભૂલ છે. કરતા કર્મ કરે સંતદાન સાધન અને અધિકરણ ઉત્સાહ ભેદો બે સનામ થયા. પછી સત અસત સત અસત અસ્તુત્વ નાખી નિત્ય અનિત્ય એકત્વ અનેક આજે ધર્મ ભેદો અને માર્ગદર્શન આજે ગુણ ભેદો. જો પ્રસંસિત હોય તો ભલે હો, પ્રસંસિત શબ્દ છે ને એ ગૃહમાં એવા ભેદના પ્રકાર હોય તો ભલે હો, એટલે કે ઠેકરા બધો ઠેકરા. પરંતુ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી. આ અભેદ ગૃહમાં ભેદ હોવા છતાં ભેદ દેખાતો નથી કેમ કે એક ભેદનું લક્ષ નથી. એક ભેદને ગ્રહ કરાતું નથી, એક ભેદને ભાવ તમે શું કરવો અને ચાર તમે સમયમાં અભેદ પડે એના ચાર
અત્યંત કલનો વર્તમાનમાં નવું બધો પર્યાય જો હોય તેમાં જે પર્યાયમાં અશુદ્ધતા ખબર થાય છે અને સમયે સમય જે થાય છે અને સમયે સમય જે વધારે છે અશુદ્ધતા પર્યાયમાં અનાજી પાસે એ અશુદ્ધ પણ દર પ્રયોગના સંયોગથી આવે છે. હવે દર પ્રયોગનું જયારે વિલક્ષ કરે ત્યારે એની જતામાં અશુદ્ધ પણ પ્રગટ થાય છે. હવે જયારે અશુદ્ધતા પર્યાયમાં ખાસ ઉત્પાદક નથી ત્યારે પણ જ્યાં ગૃહદ્રવ્ય તો અન્ય કોઈ થતું નથી એટલે અશુદ્ધતા જો સુધારો કારણ દેખાયું તો તેને અન્ય દ્રવ્ય રીતે સ્વદ્રવ્ય થતું નથી. તો અશુદ્ધતાને અન્ય સ્વદ્રવ્યમાં તો જ્યાં ગૃહદ્રવ્ય તો નાયક થાવતો અન્ય દ્રવ્ય રોગ થતું નથી એટલે તે અશુદ્ધતા રૂપે થતું નથી એટલે સુધારો ગાળ રૂપે થતો નથી. માત્ર સ્વર્ગના નિમિત્તે અવસ્થા બની થઈ જાય છે. માત્ર ફક્ત માત્રમાં એવો ધરે છે કે જ્યારે પર્યાય અશુદ્ધ થાય ત્યારે પણ આત્મા અશુદ્ધ થતો નથી. માત્ર સંકલન થાય હું અશુદ્ધતા કેટલા ભાગમાં ક્યાં વિસ્તારમાં છે તો માત્ર પરિણો ક્ષેત્રના વિસ્તાર કેટલા વિસ્તારમાં તો મલિનતા થાય છે. માત્ર સ્વર્ગના નિમિત્તથી તો નિમિત્તના નિષ્પતિ નવરૂપ અવસ્થામાં મલિન થઈ જાય છે. પ્રયોગથી પૂછો પ્રયોગ જો શકો છો જે સમયે મલિનતા પર્યાવતા દેખાય છે સ્વર્ગના નિષ્પતિ એક સમયે પ્રભુ સ્વભાવ કેટલો પુસ્તક ગરમ પાણી એવું અવસ્થા માટીના સંગે નવું દેખાય છે. એ સમયે પાણી એના સ્વભાવે પ્રભુ સ્વભાવ સુધરવામાં આવે તો એ વખતે ગોળવાનો પુસ્તક જો પ્રભુ સ્વભાવ સૌકાળ ભૂ થાય નહીં તો પ્રભુ સ્થિતિ તો પ્રભુ શકો છો અને પર્યાય અવસ્થા પછી જોવામાં આવે તો રોગો સ્થિતિ ન જોવામાં આવે આમ પર્યાય સ્થિતિ જોવામાં આવે તો કર્મલક્ષ કરીને જોવામાં આવે તો કર્મલક્ષ સ્થિતિ કર્મલક્ષ કરી અને પરિણામનો જોવામાં આવે તો પરિણામ બની છે તો બની ન જ થાય છે. કોઈ તે આત્માનો સ્વભાવ નાયક કરવો માત્ર છે કે આ રીતે આત્માનો સ્વભાવ વિભાવની વાત નથી. પર્યાયના વિભાવ ત્યારે પણ વસ્તુઓ પોતાના મૂળ સ્વભાવ ભાવની સ્વર નહીં કોઈ આત્માનો સ્વભાવ મૂકભાવ નાયક થયો માટે છે. સામાન્ય નાયક સ્વભાવ એ તો નાયક 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 થયો માટે છે અને કોઈ અવસ્થા ઉદ્ભવ કર્મના નિમિત્તથી એટલે નિમિત્તના લક્ષ્યથી કર્મના લક્ષ્યથી અવસ્થા રાજાજી બની છે તો થઈ જાય છે. ગૌર નાયકભાવ સુધરવા થતા કે સુધનો રક્ષા તો નથી ઉદા ઉપાદાનનો ગુણો નથી નથી કરવા તો પરિણામ પર્ણવત થાય તો હું કર્મવત કરો છો. જ્યાં સુધી એક એક સમયે પર્ણવત કરો છો જ્યારે એ પર્ણવત કરવો કરવત કરે ઉદ્બળ કરવો સુધર થઈ જાય છે. પણ પર્ણવત કરે ત્યારે ઉદ્બળ કરવાના નિમિત્તથી દાદાની સ્વયં તરીકે કર્યા છે મને કરેલું કે સ્મરણ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. તે તો ઉદ્બળ કર્મ જ્ઞાનનો જ્ઞાન ઉદ્બળ કર્મનો ઉદ્બળ પણ જ્ઞાન કરે
ભૂમિક નથી, પણ તેનું જ્ઞાન અને જ્ઞાન ભાગનું ભાન જેને નથી, ભૌત વિજ્ઞાનનો ભાગ છે, તેને ભૂત આત્માનું લક્ષ્મી અને પરનું લક્ષ જાય છે ત્યારે તેની પોતામાં મલિનતા થાય છે અને એ મલિનતા કરવાય છે. સર્વાઈ ની શક્તિ સુધરવામાં આવે છે તો મળી લોકો થાય છે, જો સર્વાઈ ના થાય સુધરતા નથી. યોગ્ય સુધરવા છતાં પર્યાયમાં મલિનતા થાય છે તો મળી જશે અને તેની શક્તિ સુધરવામાં આવે તો જ્ઞાન થયું તો જ્ઞાન થયું થાય. જ્ઞાયકની દ્રષ્ટિએ સુધરવામાં આવે તો જ્ઞાયક તો ન થશે, પણ જયારે એવી શક્તિ સુધરવામાં આવે ત્યારે સર્વાય પણ ન થશે, જ્ઞાન સુધરતો જાય છે. ભગવાનમાં નવીનતા દેખાતી નથી. ન્યાય જ્ઞાન માં અનુભવ કરે એ જ્ઞાનની અવસ્થામાં પણ નવીનતા નથી, પણ નવીનતા ક્યાં સુધી કરે છે કે ન્યાયનો અવકાશનો અનુભવ હતો નથી અને કર્મ અને કર્મ કરીને ભણે તો નવીનતા આવે દિલીપ લક્ષ્ય નથી. દિલીપ ખરેખર નથી થતો જ નહીં, પણ સૌથી અને દિલીપ બનાવે છે કે નૈમિત ભારે સંયમતા એનું દૂર કરવામાં આવે છે. બીજા સમય જ્ઞાતા કઈ બની જાય એનું તો વ્રત કરે ને આત્મવ્રત કરે અનુભવ થાય, અનુભવથી બહાર આવ્યો તો કર્મ ઉદય વિમુખ નથી પણ કર્મ ઉદય ઉદય થઈ જાય છે. તે રીતે રાજ કર્મ નથી, જ્ઞાન કર્મ થાય, રાજ કર્મ ન થાય તો રાજનું જે મુખ હતું એ પણ ઉદય બની જાય છે. રાજ એટલે ન એટલો મુખાતોનો પર્યાય લેવાય છે, પોતાનો રાજ થાય એનું રાજ કર્મ છે. હું જ્ઞાન કરું જાય કઈ ઘર તો ઉપયોગ નથી, એ રાજ છે કે પર્યાયમાં સંબંધતા દેખાય છે. હું અચેતનનો ઘર પણ જ્ઞાયક સ્વભાવ જાણે 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 સ્વભાવ શક્ય નથી. પર્યાયમાં રાજ દેશ નો અચેતન ઘરભાવ ખબર થાય છે, તો પણ એ ઘર છે ઘણ આત્મા ચૈતન સામાન શકતો નથી. હું ગૃહદ્રષ્ટિને પ્રદાન કરી કહું છું, હું આ શાસ્ત્રમાં અને આ દાખામાં હું શુભાત્માનો પ્રશ્ન ઉઠાણો છે એને આચાર્ય ભગવાન કહે છે કે આ દાખામાં દ્રવ્ય દ્રષ્ટિની મુખતાથી ઉપકાર આપવામાં આવ્યો છે. અહીંયા સર્વાય દ્રષ્ટિથી અમે પ્રશ્ન પૂછાણો નથી ને જવાબ પણ આપતા નથી. કેમ કે પ્રતિકારો પૂછે છે કે આપે સત ભક્ત આત્માને વાતો કરું એ આપે વ્યવસ્થા ઉત્તમ પૂરો છે અને એમ કરનારી રીતે આત્માનો સર્વસ્થાને કહું તો તેને તારા અનુભવથી પ્રમાણ વધે. જયારે શિષ્યને પ્રશ્ન ઉઠો તો એ શુભાત્માનો સ્વરૂપ કેવું છે અને એનો અનુભવ કેમ થાય, આ બે પ્રશ્ન પૂછા એના બે પારા ઉગાડા થશે. પહેલા પારામાં શુભાત્માનું સ્વરૂપ બતાવી અને એ પછી શુભાત્માનું સ્વરૂપ એના વ્યક્તિ પ્રદાન કરું પછી જ્ઞાન પ્રદાન થયું અને જ્ઞાન દ્વારા કેમ જાણી શકાય એને આપે રૂપ વસ્તુ કરી શકે. ઘણી પ્રવૃત્તિને પ્રદાન કરી કહ્યું છે, જો પ્રદાન કરીને કહ્યું છે તો બીજું વ્યવહાર નહીં પ્રતિપક્ષ કરું છું, પણ એના દ્વારા આત્માનું સ્વરૂપ સાચો વ્યવહાર સમજી શકાતો નથી. જેવું અંતર આત્માનો સ્વભાવ છે પ્રાણ જો તો દ્રવ્યશક્તિથી દ્રવ્યાસિક નહીંથી ખૂબ નહીંથી મુખ્યમંત્રી શું કરી શકાય છે. કેમ કે વ્યવહાર નહીં આત્માને રાજી કરતી બહુ કહે છે પણ એ કથન એનું અભિકારમાં સત્યાર કરે છે. કેમ કે વ્યવહાર નહીં બીજાના ભાગને બીજાનો કહે છે એ આક્રમ તત્વને જીવ તત્વમાં ખતરે છે. બીજાનો ભાવ એટલે આક્રમનો ભાવ કરાશે છે તો જીવનો ભાવ પછી જીવની સત્તામાં નથી. ગુરુની સત્તા તો ગ્રાયક થાય છે સામાજિક છે, ગુરુની સત્તા છે આજે પરિવારમાં બની કાર્ય દેખાય છે તો ગુરુની સત્તા નથી. એ આશ્રમ તત્વ છે એના નવ તત્વમાં એ ગુરુ તત્વને આશ્રમ તત્વ છે. એ આશ્રમ ને નવીન તત્વને વ્યવહાર નહીં ગુરુ કહે છે. રાજુજી મુખાદિત્ય ગુરુ જે મુખાદિત્ય ઉપર જે મુખાદિત્ય ઉપાને પતી છે રાષ્ટ્ર કથન લોકો કેમ કે પ્રયત્નો સાથેની ભૂમિકા છે એનો ઉપચાર ખુદ આત્મા ઉપર આપીને વ્યવહારને કહે છે કે આત્મા શુદ્ધ કરે આત્મા શુદ્ધ નથી, પરિણામ અશુદ્ધ છે. પરિણામ અશુદ્ધ એટલે આશ્રમ તત્વ અશુદ્ધ છે. આશ્રમ તત્વ બન્યું છે, પરમાત્મા બન્યું થયો નથી. જયારે તો પર્યાયમાં નિષ્કાસનની ભૂમિકા છે ત્યારે ભગવદ્રંજી પ્રદાન કરી રહ્યું છે. પ્રધાન એટલે મુખ્ય કરો. અહીંયા પ્રશ્ન એવો આવ્યો છે અને એના ઉપર નામ એવો પૂછ્યું હતું, અહીંયા ઉપર આપવામાં. હવે જે પ્રમાસ અસમતના ભેદ છે, પ્રમાસ એટલે શું? પ્રમુખ આત્માના પરિણામ. અહીંયા પ્રમાસ એટલે શું બન્યા? શું બાબતો લઈ ગયા એમાં નિષ્કાસના પરિણામ પણ પહેલા ભૂતકાળના આવી ગયા અને છઠ્ઠા ભૂતકાળના શુભ ભાવ પણ આવી ગયા. તો તે પ્રશ્ન થશે, જે શુદ્ધ પરિણતિ છે એ આમાં બહુ રાખે. શુદ્ધ પરિણતિ તો તે પ્રશ્ન કહી શકે, પણ પરમાત્મા પ્રમત્તામાં અસાવધાન બતાવી દીધું છે અને અપ્રમત્ત એટલે આત્માને સાવધાન બતાવી, શુદ્ધ ઉપયોગી બતાવી દીધું. સાતમે આત્મે ગૌરમાં વિશ્વાસ કરી શુદ્ધ ઉપયોગી ભૂમિકા કરે. સાતમે આત્મે નવો બદલે અબુદ્ધિ જોવા અશુદ્ધતા છે. એવામાં પરમાત્મા તો જે પાંચમો થશે શુદ્ધતા પ્રગટ છે અંદરમાં પ્રગતિ ઉભવ છે. અને સાતમાંથી ચૌદમાં સુધીમાં એમાં સાતમાંથી દસમાં સુધી બચાવી અભૂતિપૂર્વકની મમતાના ક્ષેત્રા અને સૌ કરો તો શુદ્ધતાના પ્રકાર છે. એટલે અશુદ્ધ પર્યાય અને શુદ્ધ પર્યાય બે આવી જાય. શુદ્ધ અને અશુદ્ધ પર્યાયનો શુદ્ધ તો દ્રવ્ય અને ખૂબ જ શુદ્ધ પર્યાય ગુ રહીત કે ગુણ તત્વ. ગુણ તત્વને ગુણ કરવામાં મોટો ફેર છે. ઉભાશુદ્ધ પર્યાયનો શુદ્ધ કે ગુણ દ્રવ્ય છે એનાથી કોઈ શુદ્ધ પર્યાય બાકી શકે નહીં. સમાન જ્ઞાનનો વિષય છે, અસમાન જ્ઞાનનો વિષય શુદ્ધ નથી, ઉત્પાદન નથી. પણ એમાંથી નહીં દ્વારા તો પ્રમત અને અક્રમતના પરિણામને તો રહીત ભણવાના કારણ એ ગૃહ પરિણામના સ્વતંત્રતાનો ઉપયોગ. ગૃહ તત્વ જે સામાન્ય તત્વનું છે, જે ઉપાદે છે, જે ઉપાર સ્વભાવ છે, તેનું અવલંબન દેતા નિર્નિકલ જ્ઞાનના સંન્યાસ દર્શન સજગ થાય છે. ગૌરવી ગૃહ તત્વ જે સ્વ છે, જે પ્રમત અક્રમતના ભેદ છે, તે તો પ્રદેશના પ્રયોગોની કરવાય છે. પ્રમતની અશુદ્ધતા તો સ્વગ્રહના સંયોગની સગવાઈ છે, પણ અપ્રમત પોતે આત્મા સાતમા દૃષ્ટાંતથી ચૌદમા દૃષ્ટાંત સુધી વર્ણ અપ્રમતના જે ભેદો વિશે ગુંગરા છે, એવી જે શુદ્ધતા છે, એ પણ સ્વગ્રહના સંયોગની સગવાઈ છે. એવી જે અશુદ્ધતા છે એ તો સ્વર્ગનું લક્ષણ અશુદ્ધતા પ્રગટ થાય, પણ જે શુદ્ધતા પ્રગટ થાય છે એમાં સ્વર્ગના અભાવની અપેક્ષા લઈને તેને સ્વર્ગજન્ય પરિણામ કરવામાં આવે છે. સ્વર્ગના અભાવની અપેક્ષાથી જન્મના ભાવ થયો. માટે બે છતાં શુદ્ધતા અને અશુદ્ધતા એ બે છે, એના સૌ એના સૌ વિસ્તાર કરો. પ્રમાતા પ્રગટના ભેદ છે, જે તો સ્વર્ગના ભેદો જરૂર પર્યાય છે. તો આત્મજરૂર પર્યાય નથી, હું એકલો એકલો આત્મા પ્રમતિકે પ્રણી જાય અને એકલો એકલો આ પ્રમતિકે પ્રણને પ્રેમ નથી. પ્રમાતા પ્રગટના ભેદ એનું નિમિત્ત કારણ કર્મનો સદભાવ અને આધાર પર લોકોની સુખભાવ જીવનના સંયોગોની પર્યાયો છે. તે અશુદ્ધતા જે વૃષ્ટિમાં ગણ છે, એ અશુદ્ધતા પર્યાયના ભેદો પર્યાયના ક્ષેત્રા જ્ઞાનના નહીં પડે અસ્તિત્વ છે એ પર્યાયના પીડા છે એમ નથી. જ્ઞાનનું જ્ઞાન હોવા છતાં પણ એ આશ્રય કરવાનું નથી, ઉત્પાદન થતું નથી, એ પર્વજન્ય ભાવ છે, વિભાવ વિશેષ ભાવ છે, એનો આશ્રય કરવાનો. ધ્યાન કરવાનું છું, અસલ જ્ઞાન છું, અસલ જ્ઞાન તો હું નથી. પ્રકારના નુકસાનની સમજાવના જુઓ કેટલા પણ છે, અશુદ્ધતા પ્રવૃત્તિમાં બહુ થાય. હું અદભુત નહીં બહુ છું, તો હું તો સમજાય પણ અદભુત નહીં બહુ છું. હું તો મહિનો કરતો પોતાનું સામાન એકનું પાત્ર છે. અદભુત પર્યાય ને શુદ્ધ પર્યાય એ કોઈ અદભુત નહીં નો વિષય છે. અદભુત નહીં કહો, પર્યાય સુખ નહીં કહો, તો જવા નહીં કહો, એનો વિષય છે. શુદ્ધ મહિનો જે સ્વીકાર છે સામાન્ય પોતાની આત્મા એ અદભુત મહિના વિષયમાં આવતો નથી. અશુદ્ધ નહીં વિષય છે અને આ સૌ ગોષ્ઠાના ભેદો અદભુત નહીં થાય છે. જાણવા માટે છે, સાધુ માટે થાય. એમાં હું નથી, હું તો કૃપાળી સામાન્ય હું તેનું ખાતા નથી. કોઈ ક્યાં કર્યા છે, કોઈ જન્મ કહું, અશુભાસ પ્રવૃત્તિમાં ગૌર કરું. હવે આગળ ગૌર કોણ કરું, દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌર કરું. દ્રવ્ય સ્વભાવની મુખતાએ વિચારવામાં આવે તો આ ગૌર થઈ જાય છે. અને વ્યવહાર બીજો બોલ, વ્યવહાર બીજો નથી, બીજો બોલ વિકાર છે. અને વિકાર એટલે આત્માના રૂપાળી સ્વભાવમાં એવું ન ભરવાનું, ન ભરવાનું. અર્થ એટલે કે સમર્થા સમર્થના જે ભાવો છે, ભાવો છે તો અત્યારે નહીં રૂપ રૂપે હોવાનું. રૂપાળ જ્ઞાના મંત્રના એક રૂપે સ્વભાવ છે, એમાં આ ભેદનું ન વાપરવું. સામાન્યમાં વિશેષનો અભાવ છે, ભેદમાં પર્યાયનો અભાવ છે. પર્યાયનો પર્યાયમાં સદભાવ હોવા છતાં દરેક અભાવમાં પર્યાયનો અભાવ છે. એનું નામ અભૂતાર્થ કહેવામાં આવે છે. અભૂતને અર્થ એ ધર્મ આત્માના સ્વભાવમાં નથી. અપ્રત્યાસ છે એટલે આત્મા કોને ગુપ્તા છે. અપ્રત્યાસ એટલે વિદ્વાન હોય ને, વિદ્વાન એ અસત્યાસ છે. અને સામાન્ય માણસો વાત કરે એ બુદ્ધિવાદ છે. એ બુદ્ધિવાદ જો કઈ તો અર્થ આવા છીએ, આવા જ્યાં વ્યવહાર જુઓ છે ત્યાં લોકો મળશે. અને વ્યવહાર અસત્યાસ છે ત્યાં એ હર્ષ, ત્યાં એના ઊંચો ઊંચો નથા. અને અસત્યાસ તો છે પિતા સામાન્ય એક રૂપે સત છે, અવિનાશી પદ એ હત્યાર છે. આ ખરેખર વર્ગ છે, એ ખરેખર આત્મા છે. અને આ સૌ પ્રકારના જે ભેદો નાશમાન છે, ધર્મ સાપેક્ષ છે, ધર્મજન્ય છે. એ અભૂતાર છે આત્માના સ્વભાવમાં અને નવ વાપરો છે. એ પિતા હત્યાર છે. આ ખરેખર વાળું જળ નથી, એમાં અનુભૂતિ કરવાનું જળ નથી, જાણવાનું છે આગળવાળો નથી. અસત્યાર છે, ઉપચાર છે. તો વાસ્તવિક આત્મા અનુચાર છે, નિશ્ચય છે. તો આ બધા જે ભાવો છે તે ઉપચાર છે. એટલે આત્મા ખરેખર એને આત્મા કરવામાં આવે તો ઉપચાર થશે. એટલે કે દ્રવ્ય ઉપર જે સૃષ્ટિ કરે છે તો દ્રવ્ય પણ શુદ્ધ અને દ્રવ્ય પ્રશ્ન પણ શુદ્ધ છે. દ્રવ્ય પણ શુદ્ધ અને દ્રવ્ય ઉપર પ્રશ્ન કરવું બધાની પર્યાય બપોર શુદ્ધ છે. અભેદ છે ઉભેદ, આ દ્રવ્યદૃષ્ટિ અભેદ છે. અભેદ છે એટલે દ્રવ્ય દ્રષ્ટિનો દ્રષ્ટિનો વિષય તો અભેદ છે, પણ જે દ્રષ્ટિ પ્રગટ થયેલી એ પણ અભેદ છે. અભેદ નથી, અભેદ છે એ પર્યાય. પણ દ્રવ્યની સાથે અભેદ કરીને તેને અભેદ કરવામાં શુદ્ધ નહીં, શુદ્ધનો વિષય અભેદ છે. એમાં ધ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થવું પણ અભેદ છે. ઉદય છે બીજું પર્યાય કરો તો રહેવા, અને અભેદ બીજો તો એ ઉદય છે. એવો વ્યવહારને આ ઉદય ઉતાર છે. ઉતાર છે સત્તો ભાવ છે અને સત્યાર પણ છે. તો ધ્રવ્ય દ્રષ્ટિ ઉતાર પણ છે અને સત્યાર પણ છે. એ પણ સત્યાર આશરે કરવા માટે નહીં, એવો અભિતાર છે. પર્યાય દ્રષ્ટિ અભિતાર છે તો ધ્રવ્ય દ્રષ્ટિ ઉતાર છે. માટે આત્મા જ્ઞાયક, માટે આત્મા રોજનો જ્ઞાયક નાયક નાયક જ્ઞાન જ્ઞાન સ્વભાવ જે કરે છે. એમાં કરવું કોઈ કરવું આત્માનો સ્વભાવ જ્ઞાન, જ્ઞાનનો સ્વભાવ જ્ઞાન, સારો બાર અને સાર આવ્યા. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ જ્ઞાન. પછી નિશ્ચય લેવા થતું પણ કરવું નહીં, પણ માત્ર જ્ઞાન સ્વભાવ થાય. આત્મા જ્ઞાન ભેદ નથી, તેના પર્યાયોના ભેદ દેખાતા, ગૃહમાં ઉત્પાદનના ભેદ દેખાતા નથી. ગૃહમાં ઉત્પાદન જેને જણાય છે એને ગૃહ ગણાતો નથી, અને ગૃહ જેને ગૃહ આ ધ્રુવ કેમ જાણે છે એમાં એ પર્યાયો દેખતો પછી તેમ તો પર્યાયના ભેદમાં નથી. હવે સામાન્યમાં ઉદ્દેશ્ય ભેદો શબ્દો છે તો એમાં નથી, એમાં ભેદ નથી. તેથી તો પોતે ન્યાય લાભ પ્રમાતા પ્રમાણ નથી, પરમાત્મા નથી, આ પ્રમાત્મા એમાં નથી, વસ્તુમાં પ્રમાતા પણ નથી આવ્યા. હું તો સર્વગ્રહ સંયોગ છે, સર્વાવત થઈ છે, જ્ઞાન છે. એની સાથે કંઈ તાદાત્મ્ય સંબંધ નથી. જો તાદાત્મ્ય જેમ જ્ઞાન ગુરુની સાથે હોત એમ ચૌદમું સ્થાનમાં ચૌકણોનું સ્થાનની પ્રમતા પ્રમાણ પોતાની સાથે તાદાત્મ્ય હોત તો સુધમાં પણ નુકસાન હોવા ગુણો પણ નુકસાનના ભેદો વસ્તુના સ્વભાવમાં પછી નીકળી જાય છે. માટે એ આત્માનો સ્વભાવ નથી, એ જ આત્માનો સ્વભાવ હવે જ કહેવા જ્ઞાન છે. હવે આગળ હવે આ પ્રશ્ન આમાંથી સાથે ભાવાત્મક દ્વારા છે. જ્ઞાયક એનું નામ પણ એ આત્માને બે રીતે જાણવાથી આપવા નાયક એનું નામ છે. એનું નામ જે નાયક Thank you.